ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. કરંથીઓનો બીજો પત્ર ચોથો અધ્યાય. તેથી અમારા પર દયા થઈ તે પ્રમાણે અમને આ ધર્મ સેવા સોંપેલી હોવાથી અમે ના હિંમત ભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરા કરતા નથી અને દેવની વાત પ્રગટ કરવામાં ઠગાઈ કરતા નથી, પણ સત્ય પ્રગટ કર્યાથી દેવની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ. પણ જો અમારી સુવાર્તા ઢંકાયેલી હોય તો તે નાશ પામનારાઓને સારું ઢંકાયેલી છે. તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય, કેમ કે અમે ઉપદેશ કરતા પોતાને પ્રગટ કરતા નથી, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ. એવું અમે પ્રગટ કરીએ છીએ કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું તેણે આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે, કે જેથી તે ઈસુ ખ્રિસ્તના મોહ પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે. પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો છે, કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને માંથી નથી એ જાણવામાં આવે. ચો તરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી, ગૂંચવાયા છતાં નિરાશ નથી, સતાવણી પામ્યા છતાં તજાયેલા નથી, નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી. અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઉચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે, કેમ કે અમે જીવનારા ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાય છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મર્ત્ય દેહમાં પ્રગટ કરવામાં આવે. તેથી અમારામાં મરણ અસર કરે છે, પણ તમારામાં જીવન અસર કરે છે. પણ અમારામાં એ ને એ જ વિશ્વાસનો આત્મા હોવાથી મને વિશ્વાસ હતો માટે હું બોલ્યો. એ લેખ પ્રમાણે અમને પણ વિશ્વાસ છે અને તેથી અમે બોલીએ છીએ અને એવું જાણીએ છીએ કે જેણે પ્રભુ ઈસુને ઉઠાડ્યો તે અમને પણ ઈસુની સાથે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે, કેમ કે સગળાવાના તમારે સારું છે, જેથી ઘણાની મારફતે જે કૃપા પુષ્કળ થઈ તે દેવના મહિમાને અર્થે વિશેષ આભાર સ્તુતિ કરાવે. એ કારણથી અમે ના હિંમત થતા નથી, પણ જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે, કેમ કે અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારો અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે, કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ રાખીએ છીએ, કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે. પાંચમો અધ્યાય. કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માનવારૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે, કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે તેનાથી વેષ્ટિત થવાની અભિલાષા રાખીને અમે આ માનવામાં રહેતા ખરેખર નિશાસા નાખીએ છીએ. જો એ પ્રમાણે વેષ્ટિત થઈએ તો અમે નાગા ન દેખાય, કેમ કે અમે આ માનવામાં રહેતા બોજાને લીધે ખરેખર નિશાસા નાખીએ છીએ. મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ એમ તો નહીં, પણ વેષ્ટિત થવાને ચાહીએ છીએ. હવે જેણે અમને એને અર્થે તૈયાર કર્યા તે દેવ છે, તેણે અમને આત્માનું બહાનું પણ આપ્યું છે, માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં વાસો કરીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી છીએ, કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ દ્રષ્ટિથી નહીં, માટે અમે હિંમતવાન છીએ. અને શરીરથી વિયોગી થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે. એ માટે શરીર રૂપી ઘરમાં હોઈએ બહાર હોઈએ પણ તેને પસંદ પડે એવી ઉમેદ અમે રાખીએ છીએ, કેમ કે દરેકે શરીરમાં રહીને જે જે ભળું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયસ્થાન આગળ પ્રગટ થવું પડશે. માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે દેવને પ્રગટ થયેલા છીએ અને તમારા અંતઃકરણમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું. અમે ફરીથી તમારી આગળ પોતાના વખાણ કરતા નથી, પણ જેઓ હૃદયમાં નહીં પણ બહારનો ડોળ રાખીને અભિમાન કરે છે તે તેઓને ઉત્તર આપવાનું સાધન તમારી પાસે હોય એ માટે અમારે વિશે તમને અભિમાન કરવાનો પ્રસંગ આપીએ છીએ. કેમ કે જો અમે ગેલા હોઈએ તો તે દેવને અર્થે છીએ, અથવા જો સાવધ હોય તો તે તમારે અર્થે છીએ. કેમ કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે, કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ કે એક સર્વને વાસ્તે મુવા માટે સર્વ મુવા, અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં પણ જે તેઓને વાસ્તે મુવો તથા પાછો ઉઠ્યો તેને અર્થે જીવે, માટે તે સર્વને વાસ્તે મુવો. માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ પરથી ઓળખતા નથી, અને જો કે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યો હતો તો પણ હવેથી તેને એમ ઓળખતા નથી. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. પણ સર્વ દેવ જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી, એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી, અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે. એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે દેવ અમારી મારફતે વિનંતી કરતો હોય તેમ. અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે દેવની સાથે સમાધાન કરો. આપણે તેનામાં દેવના ન્યાય થઈએ. તેણે પાપ જાણ્યું નહોતું, તેને તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. અધ્યાય છઠ્ઠો. અમે દેવની સાથે કામ કરનારા હોઈને તમને એવી પણ વિનંતી કરીએ છીએ કે તમે દેવની કૃપાનો અવર્થા અંગીકાર ન કરો, કેમ કે તે કહે છે કે મેં માન્ય કાળે તારું સાંભળ્યું અને તારણના દિવસે મેં તને સહાય કરી. જુઓ હમણાં જ માન્ય કાળ છે, જુઓ હમણાં જ તારણનો દિવસ છે. અમારી સેવાનો દોષ કાઢવામાં ના આવે માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી, પણ સર્વ વાતે અમે દેવના સેવકોને બહુ ધીરજ રાખીને, વિપત્તિઓ વેઠીને, સહીને, સંકટો ઉઠાવીને, ખાઈને, કેદ ભોગવીને, હંગામા સહીને, કષ્ટ વેઠીને, ઉજાગરા કરીને, લાંઘણ વેઠીને, શુદ્ધતા વડે, જ્ઞાન વડે, સહનશીલતા વડે, પરોપકાર વડે, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રીતિથી, સત્યના વચનથી, દેવના પરાક્રમથી, જમણે હાથે તથા ડાબે હાથે ન્યાયના હથિયારો વડે, અપમાન વડે, અપકીર્તિ તથા સુકીર્તિ વડે, ઠગ ગણાતા કરારીને અજાણા જેવા છતાં બહુ જાણીતા હોય ને જાણે મરતા હોય એવા છતાં, જુઓ અમે તો જીવતા છીએ, શિક્ષા પામેલાના જેવા છતાં મારી નંખાયેલા નથી, શોકાતુર જીવા છતાં સદા આનંદ કરનારા છીએ, દરિદ્રી જીવા છતાં ઘણાને ધનવાન કરનારા છીએ, નાદાર જીવા છતાં સર્વસંપન્ન છીએ. ઓ કરિન્થીઓ, તમારા પ્રત્યે અમારું મોં છૂટું થયું છે, અમારું હૃદય તમારા માટે પ્રફુલ્લિત થયેલું છે. તમે અમારા હૃદયમાં સંકુચિત થયા નથી પણ તમારા પોતાના અંતકરણમાં સંકુચિત થયા છો. તો એને બદલે મારા બાળકો સમજીને હું તમને કહું છું કે તમે પણ પ્રફુલ્લિત હૃદયવાળા થાઓ. વિશ્વાસની સાથે અઘટિત સંબંધ ન રાખો, કેમ કે ન્યાયપણાને અન્યાયપણાની સાથે સોબત કેમ હોય, અજવાળાને અંકનની જોડે સી સંગત હોય, ખ્રિસ્તને બલિયાલની સાથે સો મિલાપ હોય કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે સો ભાગ હોય, દેવના મંદિરને મૃત્યુઓની સાથે સો મેળ હોય. કેમ કે જેમ દેવે કહ્યું છે કે હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે, તેમ આપણે જીવતા દેવનું મંદિર છીએ. માટે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાવ એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અડકો માં, એટલે હું તમારો અંગીકાર કરીશ અને તમારો પિતા થઈશ અને તમે મારા દીકરા દીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે. આમેન.
આત્મો અધ્યાય. તેથી વાલાઓ, આપણને એવા વચન મળેલા છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને દેવનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ. અમારો અંગીકાર કરો. અમે કોઈનો અન્યાય કર્યો નથી, કોઈનું બગાડ્યું નથી, કોઈને છેતર્યો નથી. હું તમને દોષિત ઠરાવવાને બોલતો નથી, કેમ કે મેં અગાઉ કહ્યું છે કે તમે અમારા હૃદયોમાં એવા વસ્યા છો કે આપણે સાથે મરવાને તેમ જીવવાને પણ તૈયાર છીએ. તમારી સાથે હું બહુ છૂટથી બોલું છું, તમારે લીધે હું બહુ અભિમાન કરું છું. હું દિલાસાથી ભરપૂર થયો છું. અમારી સર્વ વિપત્તિમાં મારું અંતઃકરણ આનંદથી ઉભરાઈ જાય છે, કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે પણ અમારા દેહને કંઈ સુખ નહોતું, પણ ચોતરફથી અમારા પર વિપત્તિ આવી પડતી હતી. બહાર લડાઈઓ હતી, માહે ઘણી જાતની બીક હતી, પણ દીનજનોને દિલાસો આપનાર દેવે તીતસના આવ્યાથી અમને દિલાસો આપ્યો. અને કેવળ તેના આવ્યાથી નહીં, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો તેથી પણ. વળી તેણે તમારી અભિલાષા, તમારો શોક, મારે માટે તમારી ઉત્કંઠા, એની ખબર પણ અમને આપી, તેથી મને વિશેષ આનંદ થયો. વળી જો કે મેં મારા પત્રથી તમને ખિન્ન કર્યા, અને તેથી જો કે મને પસ્તાવો થતો હતો, તો પણ હવે મને પસ્તાવો થતો નથી, કેમ કે હું જોઉં છું કે તે પત્રે તમને થોડી વાર સુધી ખિન્ન કર્યા ખરા, પણ હવે મને આનંદ થાય છે. તમે ખેદ પામ્યા તેને માટે નહીં, પણ તમને ખેદ થવાથી તમે પસ્તાવો કર્યો તે માટે, કેમ કે તમને દેવની ઈચ્છા પ્રમાણે ખિન્ન કરવામાં આવ્યા કે અમારાથી તમને કંઈ નુકસાન ન થાય, કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે થતો ખેદ શોક નહીં પણ તારણ ઉપજાવે એવો પસ્તાવો ઉત્પન્ન કરે છે. પણ સાંસારિક ખેદ મરણ સાધક છે, કેમ કે જુઓ, તમને દેવની ઈચ્છા પ્રમાણેનો ખેદ થયો, તેથી જ તમારા મનમાં કેવી આતુરતા ઉત્પન્ન થઈ. વળી પોતાને નિર્દોષ ઠરાવવાની તમારી કેવી ઉત્કંઠા, વળી કેવો ક્રોધ, વળી કેવું ભય, વળી કેવી આતુર આકાંક્ષા, વળી કેવી ઉત્કંઠા, વળી બદલો લેવાની કેવી તત્પરતા. તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા. વળી જો કે મેં તમને લખ્યું ખરું, તો પણ જેણે અન્યાય કર્યો તેને વાસ્તે નહીં, અને જેના પર અન્યાય થયો તેને વાસ્તે પણ નહીં. પણ દેવની આગળ અમારે વિશે તમારી જે લાગણી છે તે તમને પ્રગટ થાય એ વાસ્તે લખ્યું. એથી અમને દિલાસો મળ્યો છે, અને અમારા દિલાસા ઉપરાંત તીતસને થયેલા આનંદથી અમે વળી અધિક આનંદ પામ્યા, કેમ કે તમો સગળાથી તેનો આત્મા વિસામો પામ્યો છે. માટે જો મેં તમારે વિશે તેની આગળ કોઈ વાતમાં અભિમાન કર્યું હોય તેથી હું શરમાતો નથી, પણ જેમ અમે તમને બધી સત્ય વાતો કહી તેમ જે અભિમાન અમે તીતસની આગળ કર્યું તે અમારું અભિમાન સાચું પડ્યું. વળી તમે ભય તથા ધ્રુજારી સહિત તેનો અંગીકાર કર્યો, એ તમારા સર્વના આજ્ઞાંકિતપણાનું તેને સ્મરણ હોવાથી તેની મમતા તમારા પર પુષ્કળ છે. સઘળી વાતે તમારે વિશે મને પૂરો ભરોસો છે, તેથી હું આનંદ પામું છું.
આઠમો અધ્યાય. વળી ભાઈઓ, મકદોનિયાની મંડળીઓ પર થયેલી દેવની કૃપા અમે તમને જણાવીએ છીએ કે વિપત્તિથી તેઓની ભારે કસોટી થયા છતાં તેઓના પુષ્કળ આનંદને લીધે તથા તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતા રૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ, કેમ કે હું સાક્ષી પૂરું છું કે યથાશક્તિ બલકે શક્તિ ઉપરાંત પણ તેઓએ પોતાની ખુશીથી આપ્યું. તેઓએ પોતાની આ ઉદારતારૂપી કૃપા સ્વીકારીને તથા સંતોની સેવા બજાવવામાં ભાગીદારપણું કબૂલ કરવાને ઘણી આજીજીથી અમારી વિનંતી કરી, અને તે વળી જેમ અમે આશા રાખી હતી એમ નહીં, પણ તેઓએ પ્રથમ પ્રભુને અને દેવની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા. માટે અમે તીતસને વિનંતી કરી કે જેમ તેણે પ્રથમ આરંભ કર્યો હતો તે જ પ્રમાણે તે તમારામાં આ ઉદારતાની કૃપા પણ સંપૂર્ણ કરે. પણ જેમ તમે સર્વ બાબતોમાં, એટલે વિશ્વાસમાં, વાકચાતુર્યમાં, જ્ઞાનમાં, ભારે ઉત્કંઠામાં તથા અમારા ઉપરના તમારા પ્રેમમાં વધ્યા, તેમજ આ ઉદારતાની કૃપા પામવા વધો, હું આજ્ઞાની રૂએ નહીં પણ બીજાઓની ઉત્કંઠાને ધોરણે તમારી પ્રીતિનું પારખું કરવાને આ કહું છું. કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયો, એ માટે કે તમે તેની દરિદ્રતાથી ધનવાન થાઓ. વળી આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું, કેમ કે તે તમારે માટે યોગ્ય છે. કારણ કે એક વર્ષ ઉપર તમે કેવળ એ કામ કરવાનો આરંભ કર્યો હતો એટલું જ નહીં, પણ એ કામ કરવાની તમારી ઈચ્છા પણ હતી. પણ હવે એ કામ પૂરું કરો, જેથી જે પ્રમાણે તીવ્ર ઈચ્છા હતી તે પ્રમાણે તમારી શક્તિ મુજબ એ પરિપૂર્ણ કરો. કેમ કે જો ઈચ્છા હોય તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહીં, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે. બીજાઓને આરામ થાય અને તમને સંકટ થાય એમ નહીં, પણ એ સમાનતાને ધોરણે થાય. એટલે કે હાલના કાળમાં તમારી પુષ્કળતા તેઓની અછત પૂરી પાડે, કે તેઓની પુષ્કળતા પણ તમારી અછત પૂરી પાડે, એટલે સમાનતા થાય. જેમ લખેલું છે તેમ, જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહીં, અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહીં. પણ દેવની સ્તુતિ થાવ કે જેણે તીતસના હૃદયમાં તમારે વાસ્તે તેની કાળજી ઉત્પન્ન કરી, કેમ કે તેણે અલબત્ત અમારી વિનંતી માની. પણ તે છતાં તે પોતે ઘણો આતુર હોવાથી પોતાની ખુશીથી તમારી પાસે આવ્યો. વળી અમે તેની સાથે એક ભાઈને પણ મોકલ્યો છે. સુવાર્તા વિશે એની કીર્તિ સર્વ મંડળીઓમાં છે. એટલું જ નહીં, પણ તે ભાઈની નિમણૂક મંડળીઓએ કરી છે, જેથી આ ઉદારતાની કૃપાના સંબંધમાં જેના અમારી ઉત્કંઠા દર્શાવવાને પ્રભુના મહિમાને અર્થે અમે સેવકો છીએ, તેના સંબંધમાં તે અમારી સાથે ફરે. આ દાનનો અમે વહીવટ કરીએ છીએ તે વિશે કોઈ અમારા પર દોષ ન મૂકે તે બાબત અમે સંભાળ રાખીએ છીએ. માત્ર પ્રભુની જ નજરમાં નહીં, પરંતુ માણસની નજરમાં પણ જે યોગ્ય છે તે વિશે કાળજી રાખીએ છીએ. તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે. ઘણી બાબતોમાં ઘણીવાર અમે એની કસોટી કરી છે, પણ તે અમને ઉદ્યોગી માલુમ પડ્યો છે. પણ તમારા પર તેનો ઘણો વિશ્વાસ હોવાથી તે હમણાં વધારે ઉદ્યોગી માલુમ પડ્યો છે. વળી તીતસ વિશે કોઈ પૂછે તો તે તો મારો સોબતી તથા તમારી સેવામાં મારી સાથે કામ કરનાર છે, અને અમારા ભાઈઓ વિશે કોઈ પૂછે તો તેઓ તો મંડળીઓના પ્રેરિતો તથા ખ્રિસ્તનો મહિમા છે. એ માટે તમારા પ્રેમનું પ્રમાણ તથા તમારે વિશે અમારું અભિમાન કરવાનું પ્રમાણ તેઓને મંડળની આગળ દેખાડી આપો. ઈશ્વર પિતા, તેના વાંચેલા સાંભળેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. આમેન.